એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા દેશની વાત કરવાના છીએ જેનું નામ સાંભળતા જ મનમાં રોમ, વેનિસ, લિયોનાર્ડો દા વિન્ચી
અને હા, ફેરારી અને પિઝા.
બરાબર. પણ આ બધી ચમકદમકની પાછળ એક બીજું ઇટલી પણ છે. એક એવું ઇટલી જે સતત રાજકીય ઉથલપાથલ, આર્થિક સંકટ અને સામાજિક વિભાજનથી ઝઝૂમી રહ્યું છે.
એકદમ સાચું. અને આ જ વિરોધાભાસને સમજવા માટે આજે આપણે ઇતિહાસકાર એના સેન્ટો બુલના પુસ્તક મોડર્ન ઇટલીની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. આ પુસ્તક આપણને પેલા પ્રચલિત સ્ટીરિયોટાઇપ્સથી આગળ લઈ જાય છે.
તો મુખ્ય સવાલ એ છે કે G7નો સભ્ય અને યુરોપિયન યુનિયનનો સ્થાપક દેશ હોવા છતાં ઇટલી કેમ હંમેશા એક સંઘર્ષની સ્થિતિમાં જ રહે છે? આજે આપણે આ ગૂંચ ઉકેલવાનો પ્રયત્ન કરીશું. તો શરૂઆત લેખકથી કરીએ. એના સેન્ટો બુલ આ વિષય પર લખવા માટે તેઓ આટલા યોગ્ય કેમ મનાય છે?
જો પ્રોફેસર એના સેન્ટો બુલ યુનિવર્સિટી ઓફ બાથમાં ભણાવે છે અને એમણે પોતાની આખી કારકિર્દી આધુનિક ઇટલીને સમજવામાં જ વિતાવી છે. પણ એમની સૌથી ખાસ વાત એ છે કે તેઓ ઇતિહાસને માત્ર તથ્યો અને તારીખોના સંગ્રહ તરીકે નથી જોતા.
ઓહ, તો કઈ રીતે જુએ છે?
તેઓ યાદગીરી એટલે કે મેમરીના દૃષ્ટિકોણથી ઇતિહાસનું વિશ્લેષણ કરે છે.
યાદગીરી? એનો શું અર્થ થયો? એટલે કે ઇતિહાસમાં શું બન્યું એના કરતાં લોકો તેને કેવી રીતે યાદ રાખે છે એ વધુ મહત્વનું છે.
બિલકુલ. તેમનો તર્ક એ છે કે કોઈપણ દેશ તેના ભૂતકાળથી એટલો નથી ઘડાતો જેટલો એ ભૂતકાળને તે કેવી રીતે યાદ રાખે છે, કઈ વાતોને ભૂલી જાય છે અને કઈ યાદોનો રાજકીય ફાયદા માટે ઉપયોગ કરે છે તેનાથી ઘડાય છે.
રસપ્રદ.
જેમ કે જર્મનીએ તેના નાઝી ભૂતકાળનો સામનો કર્યો જ્યારે ઇટલીએ તેના ફાસીવાદી ભૂતકાળને એમ કહી શકાય કે કાર્પેટ નીચે છુપાવી દીધો. આ જ વાત ઇટલીના વર્તમાનને સમજવાની ચાવી છે.
વાહ. એટલે કે આ સંઘર્ષ માત્ર રાજકીય કે આર્થિક નથી પણ એક મનોવૈજ્ઞાનિક સંઘર્ષ પણ છે જે ભૂતકાળ સાથે જોડાયેલો છે. તો ચાલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. પુસ્તક ઇટલીની સમસ્યાઓનું મૂળ ક્યાં બતાવે છે?
પુસ્તકનો જે કેન્દ્રીય તર્ક છે ને એ બહુ મજબૂત છે. એ કહે છે કે આધુનિક ઇટલીના તમામ પડકારોના મૂળ તેના 19મી સદીના અધૂરા અને ખામીયુક્ત એકીકરણમાં છે.
એટલે પાયો જ નબળો હતો.
બરાબર. ઇટલી ક્યારે એક સુસંગત રાષ્ટ્ર બની જ ન શક્યો. તે હંમેશા બે અંતિમો વચ્ચે ફસાયેલું રહ્યું છે.
કયા બે અંતિમો?
એક તરફ આધુનિક અને ઔદ્યોગિક ઉત્તર, તો બીજી તરફ પરંપરાગત અને પછાત દક્ષિણ. એક તરફ રાષ્ટ્રવાદની ભાવના, તો બીજી તરફ પોતાના શહેર કે પ્રદેશ પ્રત્યેની ઊંડી વફાદારી.
અને પુસ્તક આ વાતને સાબિત કરવા માટે આપણને એક ઐતિહાસિક સફર પર લઈ જાય છે, ખરું ને? મેં સમજ્યું તે મુજબ આ એક સાંકળ જેવી છે જ્યાં એક સમસ્યા બીજીને જન્મ આપે છે.
હા, બરાબર. શરૂઆત થાય છે ખામીયુક્ત એકીકરણથી. આ અધૂરા એકીકરણે ઉત્તર અને દક્ષિણ વચ્ચે એવી ઊંડી ખાઈ બનાવી જે ક્યારે પૂરાય જ નહીં, જેની નિષ્ફળતામાંથી ફાસીવાદનો ઉદય થયો. બીજા વિશ્વયુદ્ધ પછી ફાસીવાદનો અંત તો આવ્યો પણ તેના વારસા સાથે ક્યારે સાચો હિસાબ ન થયો.
અને પછી આવ્યો પેલો આર્થિક ચમત્કારનો સમય, પણ તેની સાથે જ એક અત્યંત ભ્રષ્ટ રાજકીય વ્યવસ્થા પણ વિકસી.
અને અંતે 90ના દાયકામાં જ્યારે આ ભ્રષ્ટ વ્યવસ્થા તૂટી પડી ત્યારે તેમાંથી સિલ્વિયો બર્લુસ્કોની જેવા એક નવા જ પ્રકારના નેતાનો ઉદય થયો.
ટૂંકમાં ઇતિહાસ પોતાને નવા સ્વરૂપે દોહરાવી રહ્યો છે.
એકદમ સાચું. પુસ્તક કહે છે કે ઇટલીના વર્તમાન મુદ્દાઓ કોઈ નવી બીમારી નથી પરંતુ જૂના રોગના નવા લક્ષણો છે.
તમે જે અધૂરા એકીકરણની વાત કરી તે ખૂબ જ રસપ્રદ છે, કારણ કે સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે કોઈ દેશનું એક થવું તો સારી વાત જ હોય. પુસ્તક આ એકીકરણને ખામીયુક્ત કેમ કહે છે? એવું તો શું ખોટું થયું હતું?
જો, અહીં જ આખી વાતનો પાયો છે. પુસ્તક મુજબ 19મી સદીમાં થયેલું ઇટલીનું એકીકરણ, જેને રિસોર્જિમેન્ટો કહેવાય છે,
હા,
એ લોકો દ્વારા થયેલી કોઈ રાષ્ટ્રવ્યાપી ક્રાંતિ નહોતી.
તો શું હતું?
હકીકતમાં તે ઉત્તરના સમૃદ્ધ અને શક્તિશાળી પિડમોન્ટ સાર્ડિનિયા રાજ્ય દ્વારા કરાયેલું એક શાહી વિજય હતું. એમ સમજો ને કે એક લશ્કરી અભિયાન હતું.
ઓહો, મતલબ કે તે એક મર્જર નહોતું પણ એક પ્રકારનું હોસ્ટાઇલ ટેકઓવર હતું. અને આના પરિણામો શું આવ્યા?
પરિણામો ખૂબ ગંભીર હતા. એક કેન્દ્રીકૃત રાજ્ય બન્યું જેણે દક્ષિણના પ્રદેશો પર ઉત્તરની વ્યવસ્થા, ઉત્તરના કાયદા અને ઉત્તરની ભાષા લાદી દીધી.
ઓહો,
આનાથી ઉત્તર અને દક્ષિણ વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક ભેદભાવની એક એવી ઊંડી ખાઈ બની જેને ઇટાલિયનમાં ક્વેસ્ટિયોને મેરિડિયોનાલે કહેવાય છે.
એટલે કે દક્ષિણનો પ્રશ્ન.
હા, અને આ સમસ્યા આજે પણ ઇટલીને અંદરથી કોતરી રહી છે. કેન્દ્ર સરકાર પરનો અવિશ્વાસ અને માફિયા જેવા સંગઠનોના મૂળ પણ આ જ સમયમાં નંખાયા.
તો આ પાયો તો પહેલેથી જ હચમચેલો હતો અને આવા નબળા પાયા પર કોઈ મજબૂત ઇમારત ટકી ન શકે. તો શું આ જ કારણ હતું કે ફાસીવાદ આટલી સરળતાથી સત્તામાં આવી શક્યો?
તમારો સવાલ બરાબર મુદ્દા પર છે. પુસ્તક ફાસીવાદને માત્ર મુસોલિનીની તાનાશાહી તરીકે નથી જોતું, પરંતુ તેને એકીકરણ પછીના ઉદારવાદી રાજ્યની સંપૂર્ણ નિષ્ફળતાના પ્રતિભા તરીકે જુએ છે.
એટલે લોકો ભ્રષ્ટ અને અકાર્યક્ષમ લોકશાહીથી થાકી ગયા હતા?
બરાબર. તેમને એક મજબૂત નેતા જોઈતો હતો. પણ અહીં સૌથી મહત્વની વાત એ છે કે બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીએ જે રીતે પોતાના નાઝી ભૂતકાળનો સામનો કર્યો તેવું ઇટલીમાં ક્યારેય થયું જ નહીં.
એટલે કે ત્યાં કોઈ સત્ય અને સમાધાન જેવી પ્રક્રિયા ન થઈ?
ના, પરિણામે એક વિભાજિત યાદગીરી ઊભી થઈ. આજે પણ ઇટલીમાં એક વર્ગ છે જે ફાસીવાદને દેશ માટે કલંક માને છે, જ્યારે બીજો એક મોટો વર્ગ છે જે માને છે કે મુસોલિનીના રાજમાં ટ્રેનો સમયસર ચાલતી હતી.
આ વિભાજન આજે પણ રાજકારણમાં દેખાતું હશે.
ચોક્કસ, તે આધુનિક નિયો ફાસીવાદી પક્ષોને ઓક્સિજન પૂરું પાડે છે.
તો આ વિરોધાભાસોનો સિલસિલો યુદ્ધ પછી પણ ચાલુ રહ્યો? પુસ્તક એ સમયગાળાને વિરોધાભાસોનો યુગ કહે છે. એક તરફ આર્થિક ચમત્કાર
અને બીજી તરફ ભયંકર રાજકીય અંધાધૂંધી. આ બંને વસ્તુઓ એક સાથે કેવી રીતે શક્ય બની?
આ સમજવું ખૂબ જરૂરી છે. 1950-60ના દાયકામાં ઇટલી એક ગરીબ ખેતી પ્રધાન દેશમાંથી વિશ્વની ટોચની ઔદ્યોગિક શક્તિ બન્યું. આને ઇકોનોમિક મિરેકલ કહેવાય છે.
ફિયાટ જેવી કંપનીઓ ત્યારે જ ઊભી થઈ.
હા, પણ આર્થિક વિકાસની સાથે રાજકીય વ્યવસ્થામાં સુધારો ન થયો. શીતયુદ્ધને કારણે અહીં એક વિચિત્ર પરિસ્થિતિ હતી જેને બ્લોક્ડ બાયપોલારિઝમ કહેવાય છે.
બ્લોક્ડ બાયપોલારિઝમ એ શું છે વળી?
એટલે કે ઇટલીમાં લોકશાહી તો હતી, પણ સત્તાપક્ષ જે ખ્રિસ્તી ડેમોક્રેટ્સ હતા એ ક્યારે ચૂંટણી હારી જ નહોતા શકતા.
કેમ?
કારણ કે અમેરિકા અને પશ્ચિમી દેશોને ડર હતો કે જો તેઓ હારશે તો પશ્ચિમ યુરોપની સૌથી મોટી સામ્યવાદી પાર્ટી સત્તા પર આવી જશે. એટલે ચૂંટણીઓ થતી પણ પરિણામ લગભગ નિશ્ચિત હતું.
ઓહો, મતલબ કે દાયકાઓ સુધી એક જ પાર્ટીનું શાસન, અને જ્યારે સત્તા ગુમાવવાનો ડર ન હોય ત્યારે ભ્રષ્ટાચાર તો વધવાનો જ. બરાબર. આનાથી એક એવી રાજકીય વ્યવસ્થા જન્મી જે ભ્રષ્ટાચાર, ભાઈ ભત્રીજાવાદ અને સરકારી અક્ષમતાથી ખદબદતી હતી. અને જ્યારે સમાજમાં હતાશા અને ગુસ્સો વધ્યો ત્યારે તેમાંથી હિંસા જન્મી. અને 70ના દાયકામાં શરૂ થયો ઇયર્સ ઓફ લેડનો ભયંકર સમયગાળો.
હા, મેં આ વિશે વાંચ્યું છે. ડાબેરી અને જમણેરી બંને તરફથી આતંકવાદ. પણ 1978માં પૂર્વ વડાપ્રધાન એલ્ડો મોરોવો અપહરણ અને હત્યા, એ તો કોઈ પણ લોકશાહી માટે મોટો આઘાત કહેવાય?
તે માત્ર આઘાતજનક નહોતી, તેણે ઇટાલિયન રાજ્યની નબળાઈને ખુલ્લી પાડી દીધી. રાજ્ય પોતાના જ એક પૂર્વ વડાપ્રધાનને બચાવી શક્યું નહીં.
અને પછી 90ના દાયકાની શરૂઆતમાં જાણે બધું જ એક સાથે ભાંગી પડ્યું. આ ટેન્જેન્ટોપોલી કૌભાંડ શું હતું?
ટેન્જેન્ટોપોલીનો શાબ્દિક અર્થ થાય છે રિશ્વત નગર. 90ના દાયકાની શરૂઆતમાં મિલાનના કેટલાક જજોએ મણિપુલિતે એટલે કે ક્લીન હેન્ડ્સ નામની તપાસ શરૂ કરી. આ તપાસમાં ભ્રષ્ટાચારનું એક એવું વ્યાપક નેટવર્ક બહાર આવ્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. મોટા ઉદ્યોગપતિઓથી લઈને દેશના બે ભૂતપૂર્વ વડાપ્રધાનો સુધી બધા જ સામેલ હતા.
બાપરે, સામાન્ય માણસ પર શું વીતી હશે?
બિલકુલ, આ કૌભાંડે દાયકાઓ જૂની પાર્ટીઓનું અસ્તિત્વ જ મિટાવી દીધું. સમગ્ર રાજકીય વર્ગ નષ્ટ થઈ ગયું. આને પ્રથમ ગણતંત્રનો અંત કહેવામાં આવે છે.
અને આ રાજકીય શૂન્યાવકાશને ભરવા માટે આવ્યા સિલ્વિયો બર્લુસ્કોની.
હા, બર્લુસ્કોની એટ એવું નામ જે ઇટાલિયન રાજકારણનો પર્યાય બની ગયું.
તે પરંપરાગત રાજનેતા તો નહોતા ખરું ને?
જરાય નહીં. બર્લુસ્કોની એક મીડિયા ઉદ્યોગપતિ અને અબજોપતિ હતા. તેમણે પોતાના ટીવી ચેનલો, અખબારો, ફૂટબોલ ક્લબનો ઉપયોગ કરીને ફોર્ઝા ઇટલિયા નામનો એક રાજકીય પક્ષ બનાવ્યો અને સીધા જ વડાપ્રધાન બની ગયા.
એટલે મીડિયા અને રાજકારણનું એક ખતરનાક મિશ્રણ.
ચોક્કસ. તેમના શાસનમાં રાજકારણનું વૈયક્તિકરણ થયું અને પોપ્યુલિસ્ટ રાજનીતિનો ઉદય થયો.
અને પુસ્તક લેગા અને ફાઇવ સ્ટાર મૂવમેન્ટ જેવી નવી પોપ્યુલિસ્ટ પાર્ટીઓના ઉદય સાથે આધુનિક ઇટલીની ચર્ચા પૂરી કરે છે. આ આખી ઐતિહાસિક સફર પરથી એક વાત સ્પષ્ટ છે કે ઇટલી ક્યારેય સ્થિર રહ્યું જ નથી. તો જો આપણે આ પુસ્તકમાંથી મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો સૌથી પહેલો સંદેશ કયો હશે? મને લાગે છે ભૂતકાળનો વણ ઉકેલાયેલો વારસો.
ચોક્કસ, આ પુસ્તકનો આત્મા છે. ઇટલી તેના ઇતિહાસથી પીડાય છે. ફાસીવાદ સાથે અધૂરો હિસાબ, ઉત્તર દક્ષિણનું વિભાજન, કેન્દ્ર સરકાર પ્રત્યે ઊંડો અવિશ્વાસ, આ બધી ઐતિહાસિક સમસ્યાઓ આજે પણ જીવંત છે.
બીજો મુખ્ય વિષય જે મને ખૂબ જ રસપ્રદ લાગ્યો તે છે મજબૂત સમાજ અને નબળું રાજ્ય. આ સાંભળીને મને તરત જ ભારતની યાદ આવી.
બિલકુલ, આ સરખામણી ખૂબ જ યોગ્ય છે. પુસ્તક સમજાવે છે કે ઇટાલિયનો ઐતિહાસિક રીતે બિનકાર્યક્ષમ રાજ્ય પર ભરોસો કરવાને બદલે તેમના પરિવાર એટલે કે લા ફામિલિયા અને સ્થાનિક સમુદાય પર વધુ નિર્ભર રહ્યા છે.
એટલે સમાજ મજબૂત છે પણ રાષ્ટ્રીય સંસ્થાઓ નબળી.
હા, લોકો સરકાર પાસે જવાને બદલે પોતાના નેટવર્કથી કામ કઢાવવાનું પસંદ કરે છે.
અને ત્રીજો સંદેશ જે આખી વાતનો સાર છે, પરિવર્તનની વચ્ચે સાતત્ય. દેખાવમાં બધું બદલાયું, પ્રથમ ગણતંત્ર ગયું, બીજું આવ્યું, પણ મૂળભૂત સમસ્યાઓ
એ જ રહી. ભ્રષ્ટાચાર અને ભાઈ ભતીજાવાદ જેવી સમસ્યાઓ નવા સ્વરૂપમાં પાછી આવતી રહે છે. જાણે બોટલ બદલાય છે પણ અંદરનો દારૂ એ જ રહે છે.
પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે ખરેખર મનમાં ઘર કરી જાય છે. જેમ કે આ એક વાક્ય, ઇટાલિયન રાજ્ય લોકપ્રિય સહમતિના પાયા પર નહીં પરંતુ શાહી વિજય દ્વારા બનાવવામાં આવ્યું હતું.
જેણે કેન્દ્રીય સત્તામાં સતત અવિશ્વાસને જન્મ આપ્યો છે. આ એક વાક્ય જ જાણે આખી સમસ્યા સમજાવી દે છે.
હા, કારણ કે તે સ્પષ્ટપણે 19મી સદીની ઘટનાને આજના રાજકીય અવિશ્વાસ સાથે જોડે છે.
બરાબર. જો શરૂઆત જ બળજબરીથી થઈ હોય તો લોકો તે સત્તા પર વિશ્વાસ કેવી રીતે કરશે?
અને બીજો એક સશક્ત વિચાર, બીજા ગણતંત્રે પ્રથમ ગણતંત્રની સમસ્યાઓ હલ ન કરી પરંતુ તેને પુનરૂપ આપ્યું.
વ્યવસ્થિત ભ્રષ્ટાચારનું સ્થાન બર્લુસ્કોની જેવા નેતાઓના વ્યક્તિગત પોપ્યુલિઝમે લીધું. આ વિચાર બતાવે છે કે 90ના દાયકાનું પરિવર્તન કોઈ ક્રાંતિ નહોતી.
એ તો માત્ર જૂની સમસ્યાઓનું નવું પેકેજિંગ હતું.
હા, જે ભ્રષ્ટાચાર પહેલા સિસ્ટમમાં વહેંચાયેલો હતો તે હવે એક શક્તિશાળી નેતાના હાથમાં કેન્દ્રિત થઈ ગયો. સમસ્યા વધુ ખતરનાક બની ગઈ.
તો આ બધી ચર્ચા પછી સવાલ એ થાય કે આ પુસ્તકમાંથી આપણે શું શીખવાનું છે? શું આ માત્ર ઇટલીની વાર્તા છે?
ના, મને લાગે છે કે તેમાંથી ત્રણ ખૂબ મોટી અને સાર્વત્રિક શીખ મળે છે. પ્રથમ, આધુનિક પોપ્યુલિઝમ કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે. ઇટલીનો અનુભવ અમેરિકા, બ્રિટન અને ભારત જેવા દેશોમાં થયેલા રાજકીય ફેરફારોને સમજવા માટે એક ઉત્તમ કેસ સ્ટડી છે.
બીજું, મીડિયા અને લોકશાહી વચ્ચેના નાજુક સંબંધને સમજવા માટે. બર્લુસ્કોનીનો ઉદય બતાવે છે કે જ્યારે મીડિયાની માલિકી રાજકીય નેતાઓના હાથમાં હોય ત્યારે લોકશાહી માટે કેટલું મોટું જોખમ ઊભું થાય છે.
અને અંતે સૌથી મહત્વની શીખ છે ઇતિહાસના વજનને સમજવા માટે. આ પુસ્તક એક શક્તિશાળી રિમાઇન્ડર છે કે વર્તમાનની ઘટનાઓ ક્યારેય શૂન્યાવકાશમાં નથી બનતી.
એ હંમેશા લાંબા ગાળાની ઐતિહાસિક શક્તિઓ દ્વારા આકાર પામે છે.
બરાબર. કોઈ પણ દેશના વણઉકેલાયેલા ઐતિહાસિક આઘાત પેઢીઓ સુધી તેની સમસ્યાઓને પ્રભાવિત કરી શકે છે. ઇતિહાસ ક્યારે મરતો નથી, તે માત્ર પોતાનો વેશ બદલે છે.
તો આ ચર્ચાના અંતે મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે ઇટલી ખરેખર વિરોધાભાસોનો દેશ છે. તેની પાસે અપાર ક્ષમતા છે પણ તે તેના વણઉકેલાયેલા ઇતિહાસ અને નિષ્ક્રિય રાજકીય માળખાના વજન હેઠળ દબાયેલી રહે છે. તે એક એવા શક્તિશાળી એન્જિન જેવું છે જેની બ્રેક હંમેશા લાગેલી રહે છે.
અને મારા માટે સૌથી મહત્વપૂર્ણ સમાજ અપૂર્ણતામાં પણ સ્થિતિસ્થાપકતાનો વિચાર છે. ઇટાલિયન લોકશાહી અને સમાજ ભલે બહારથી અસ્થિર અને નબળા દેખાય, પણ તેમની પાસે ઔપચારિક સમસ્યાઓનો અનૌપચારિક ઉકેલ શોધવાની એક અદ્ભુત ક્ષમતા છે.
એટલે કે જુગાડ કરવાની વૃત્તિ.
હા, જે આપણે ભારતમાં પણ ખૂબ સારી રીતે ઓળખીએ છીએ. આ જ વૃત્તિ તેમને દરેક સંકટમાંથી બહાર કાઢીને ટકાવી રાખે છે. તે તૂટતું નથી, માત્ર વળતું રહે છે. અને કદાચ આ જ ઇટલીની અસલી સુંદરતા છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.